és a tárgyalásban ügyetvény, ez a szemlékozmán sárgyalásban. Itt rági perdámban a fáj, alkalmában a fáj. Én is a szemlékozmán kérdeztelvállít a kacsét. Én a problémájó, hogy a vártó karmászé a kávecsé. Én állam se átmán. Én úgy és útomú kérdfanyé. नाम से आत्मा बतावे वो एक नाम छे बतावे छे तो आत्मा ने व्यवहार ने विधु व्यवहार ने ठोस केम कहो छो एम एना बे प्रकार छे एक तो जे ज्ञान आत्मा ने जणावे छे કે જ્ઞાન અને ગુણીનો જ્ઞાનનો ભેદ કર્યો માટે વ્યવહાર છે અને બીજું જે જ્ઞાન આત્માને જણાવે છે એ જ્ઞાન શુદ્ધાત્મામાં નથી માટે એ વ્યવહાર શુદ્ધાત્મા પ્રજ્ઞા છે પણ એની અંદર ચારે પ્રકારના વ્યવહાર લઈ પ્રશ્ન તો એટલો જ છે એ વ્યવહાર પરમાર્થને બતાવે એ વ્યવહાર કેમ અંગીકાર ન કરો એ વ્યવહાર છે તે જીવ છે એમ કેમ ન માનવું જે જ્ઞાનની તૈયાર પોતાના શુદ્ધાત્માને જણાવે પ્રસિદ્ધ કરે તો એવો વ્યવહાર શા માટે અંગીકાર ન કરો એટલે કે એ પર્યાયને શા માટે આત્મા ન માનવો જ્ઞાનની પર્યાયને આત્મા કેમ ન કહેવો એવો શિષ્યનો પ્રશ્ન છે કહે છે કે જ્ઞાનની પર્યાય આત્મામાં નથી જ્ઞાનની પર્યાય પર્યાયમાં છે તો જ્ઞાનની પર્યાય દ્રવ્યમાં નથી અને દ્રવ્ય છે એ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી બે સત ભિન્ન ભિન્ન છે એટલે કે એ અવતાર છે જીવ તત્વ નથી એક સમયની પર્યાય નાશવાન છે ભલે જીવને જણાવે તો પણ એ જીવમાં નથી જીવ એનાથી જુદો છે માટે તેને અવતાર કહેવામાં આવે છે જીવ તત્વ નથી એ પર્યાય તત્વ છે અથવા એક શોષણ તત્વ છે અથવા તે સંવર તત્વ છે પણ તે પોતે જીવ તત્વ બની શકતું નથી પર્યાય પોતે જીવ ન થઈ જાય પર્યાય પોતે જીવ થઈ જાય તો ભેદરૂપ વ્યવહારનો પણ અભાવ થાય ભેદરૂપ વ્યવહાર રહેતો નથી તો પોતે જીવ થઈ જાય તો જીવને જે જણે જણાવે છે એ જ્ઞાનની પર્યાય પોતે આત્મા છે કે કેમ છે નહીં જીવ એનાથી જુદો છે બીજું એ જીવ ન થાય વ્યવહાર નહીં એને જીવ કહે છે જ્ઞાન કે આત્મા એ જ્ઞાન કે આત્મા નથી જ્ઞાયક કે આત્મા છે ભલે જ્ઞાયકને બતાવે જ્ઞાન શુદ્ધ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્મા જણાય વાત સાચી પણ શુદ્ધ જ્ઞાનની પર્યાય પોતે જીવ ન થાય જીવ એનાથી જુદો રહે છે માટે વ્યવહારની બધો એ ભૂતાર્થ કર્યો અહીંયા પહેલી લીટીમાં વ્યવહારની ટીકા વ્યવહારની સઘળો એ ભૂતાર્થ થવાથી નહીં અનાદિ અનંત વ્યવહાર નહીં જૂઠું જ કથન કરે એનું નામ વ્યવહાર નહીં સાચું કથન કરે એનું નામ નિશ્ચય નહીં જીવનું જેવું સ્વરૂપ હોય એવું જણાવે એનું નામ નિશ્ચય નહીં અને જીવનું જેવું સ્વરૂપ નથી એનાથી વિપરીત પ્રતિપાદન કરે જણાવે એ વ્યવહાર ખોટો જૂઠો છે શ્રદ્ધા કરવા યોગ્ય નથી હોવાથી અભૂતાર્થ હોવાથી શું કે છે અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે અવિદ્યામાં અસર ચેપટી ગઈ. અભૂતાર્થ હોવાથી જેમ અભૂત અર્થને પ્રગટ કરે છે એટલે જેવું જીવનું સ્વરૂપ છે એવું ન કહેતા અન્યથા એ પ્રગટ કરે છે. એમ જીવનું મૂળ જે સ્વરૂપ નાયક છે એ જ્ઞાયકને જીવ નક્કી, જ્ઞાયકને જીવ કહેનારી નિશ્ચય નહીં છે અને જ્ઞાયકથી જીવ પરિણામહીન છે એ પરિણામને જીવ કહે તે વ્યવહારથી જીવ પસંદ કરે છે. એના માટે એક સ્વામી કાર્તિકનુ પ્રેક્ષાની 312 ગાથાના ભાવાર્થમાંથી પરમાગમ ચિંતામણી બહાર થયો છે. ઉમેશભાઈને ડાગરભાઈ પુસ્તક સોરગઢની બહાર પાડ્યું છે. એમાં 21 પાના ઉપર છે, પાનું નંબર 21, વસ્તુને ભેદરૂપ તો સર્વલોક જાણે છે, વસ્તુ અભેદ સામાન્ય જ્ઞાયક છે એને તો કોઈ જાણતું જ નથી, પણ એ પરિણામને જાણે છે એટલે પરિણામને જીવ પણ જાણે છે, પરિણામને પરિણામ પણ જાણતા નથી અજ્ઞાની. શું કહ્યું? પરિણામને પરિણામ પણ જાણે જ્ઞાની અને પરિણામને જીવ પણ શ્રદ્ધે જાણે એ અજ્ઞાની. પરિણામને તો જ્ઞાની એ જાણે પણ પરિણામને પરિણામ પણ એ જાણે ને જીવ પણ એ ન જાણે. અજ્ઞાની જીવ સ્વભાવને છોડીને દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિમાં આવતો નથી અને પરિણામ અનુભવમાં આવે છે. જેટલું પરિણામ જણાય છે તેને જીવ પણ માને છે, તેને પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે, એનો વિસ્તાર કરે છે. વસ્તુને ભેદરૂપ કહો એટલે પર્યાયરૂપ કહો, સર્વલોક જાણે છે અજ્ઞાની, લોકમાં રહેલા બધા જાણે છે અને જે જાણે છે તે જ એને પ્રસિદ્ધ છે. એનાથી ભિન્ન ભગવાન આત્મા એને અપ્રસિદ્ધ છે, એની દ્રષ્ટિમાં આત્મા આવતો નથી, અપ્રસિદ્ધ છે અને પર્યાય પ્રસિદ્ધ છે. એનાથી તો લોક પર્યાય દ્રષ્ટિ છે, એ પર્યાયને જ જીવ માને છે. કયા કયા પ્રકારના પરિણામને જીવ માને છે એનો વિચાર આવશે. અર્થાત જીવને નર નારક આદિ પર્યાય છે, મનુષ્ય પર્યાયને જીવ માને છે. આ છે ને આ જીવ છે, આનાથી જીવ જુદો કોઈ તમને જોવામાં આવતો, આનાથી ભિન્ન કોઈ જીવ જોવામાં આવતો નથી. એ નર નારક આદિ પર્યાય એટલે દેહની વાત નથી, પણ એ ગતિને યોગ જે વિભાવ ભાવ ઉદય ભાવ છે એનું નામ નર નારક આદિ પર્યાય છે. મનુષ્યની પર્યાયને યોગ વિભાવ, દેવની પર્યાયને યોગ વિભાવ, એને દેવ પર્યાય કહેવાય, એને મનુષ્ય પર્યાય કહેવાય. એને જ જાણે છે જગતના જીવો, એનાથી ભિન્ન આત્માને જાણતા નથી. એક વાર એ પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ, પર્યાયને જીવ માને છે, પર્યાયને પર્યાય જાણે અને પર્યાયથી ભિન્ન આત્માને જાણે તો સમય દ્રષ્ટિ છે. પર્યાયને પર્યાય જાણી એનું લક્ષ છોડી અને એનાથી ભિન્ન આત્માને જાણે અનુભવ કરે તો સમ્યક દ્રષ્ટિ છે, અને સમ્યક દ્રષ્ટિ થયા પછી પરિણામને જાણે તો એ પર્યાય દ્રષ્ટિ નથી, પર્યાય લોક નકા કહેવાય વ્યવહારે. એક વાત એ કરી, બીજી વાત કરી, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ પર્યાય છે, મનુષ્યાદિ પર્યાય છે કીધું. હવે બીજી પર્યાયની વાત કરે છે, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ પર્યાય છે એને જીવ માને છે, કસાયને જીવ માને છે અને એ કસાય આત્મામાં થાય છે એમ માને છે. એ આત્માની બાદ થાય છે કસાય, આત્માના ક્ષેત્રમાં કસાય થતી નથી, એ બહિર્તત્વમાં જાય છે. અંતઃતત્વ જુદું છે, પર્યાયમાં રાગને મોહ ક્રોધમાન મારે થાય છે પણ જીવમાં થતા નથી. જીવ તો જ્ઞાયક ભાવે ઠીક છે. અનાદિ અનંત નો પિંડ બે વાત કરી, તથા જ્ઞાનના ભેદરૂપ પ્રતિજ્ઞાન આદિ પણ પર્યાય છે. જ્ઞાનના ભેદ મતી સ્વરૂપ સૌથી મન પર એવને કેવળ જ્ઞાન, हुकूमत के लिए कुछ वो आठ प्रकार की पर्याय એ જ્ઞાનની પર્યાયને જીવ માને છે, રાગને જીવ માને અને મનુષ્યની પર્યાયને પણ જીવ માને, એમ ત્રણ પ્રકારના પરિણામ જે કયા એ જીવ નથી અને જીવ માને છે. જીવ માને છે એનું કારણ શું? કે વ્યવહાર લઈ એને જીવ કહે છે, વ્યવહાર લઈ નું કથન સાચું લાગે છે, એ અજ્ઞાન થઈ ગયું, જીવ છે નહીં, જૂઠું કથન કરે છે વ્યવહાર નહીં. રગલો એ ભૂતાર છે, અભૂત અર્થને પ્રગટ કરે છે, નથી એવું પ્રગટ કરે છે. જે અજીવ છે એને જીવ કે, ભાવકર્મ ને જીવ કે, વ્યવહાર જ્ઞાન ને જીવ કે, એમ જીવના સ્વભાવને છોડી અને સંયોગને જીવ પણ કહે છે. જે સંયોગ ઉત્પાદ વેય સંયોગ છે, ઉત્પાદ વેય આત્માનો ત્રિકાળ સ્વભાવ છે, ઉત્પાદ એ સંયોગ છે આત્માની સાથે, અને એ પર્યાય વ્યય થઈ તો એનો વ્યોગ થયો. જે આવે ને જાય એ જીવ ન હોય, જીવ આવતોય નથી ને જતોય નથી, ને જીવ જન્મતોય નથી ને મરતો પણ નથી. જીવમાં કઈ ફેરફાર થાય તે જીવ નથી, અને જેમાં ફેરફારો થયા કરે છે સમયે સમયે તે જીવ નથી. 24 કલાક આમના ફેરફાર, જ્ઞાનમાં ફેરફાર થાય તો એ જીવમાં થાય છે કે જીવની બહાર થાય છે? એ પરિણામે જીવમાં થતા નથી. જ્ઞાનની પર્યાયમાં ચળાચળતા છે, એ જે ચળવિચળ થાય છે ને માનસિક જ્ઞાનમાં, એ જીવ નથી. અને છતાં એ જ્ઞાનની પર્યાયને જીવ માને છે, વ્યવહારને એને જીવ કહે છે, અને વ્યવહાર નહીં લોકો થોડું સાચું લાગે છે તો અજ્ઞાની મિથ્યા થઈ. જ્ઞાની ધર્માત્મા આત્માના અનુભવ પછી મતિ સુખના પર્યાયને જાણે, પણ પર્યાયને ભિન્નપણે જાણે. રાગ આવે ને રાગને ભિન્નપણે જાણે, અજ્ઞાની રાગને અભિન્નપણે જાણે. જ્ઞાનીને એની પર્યાયમાં જીવ દ્રવ્યમાં નહીં, એ ધ્યાન રાખજો, એની પર્યાયમાં રાગ પણ થાય અને ચેતના લક્ષણ પણ પ્રગટ થાય છે, ઉપયોગ બે ભાવ પ્રગટ થાય છે. એમાં અજ્ઞાની રાગને અભિન્નપણે જાણે છે અને જ્ઞાની ભિન્નપણે જાણે છે, પણ ભિન્નપણે ક્યારે જાણે કે જ્ઞાનમાં જ્ઞાએ કથનચિત અભિન્નપણે જાણીને અનુભવ કર્યા પછી. એટલે અજ્ઞાની ક્રોધને અભિન્નપણે જાણે, માનને અભિન્નપણે જાણે, દુઃખને અભિન્નપણે જાણે. જાણે ખરો, પણ એકત્વ કરીને જાણે, અભિન્નપણે જાણે, ભિન્ન છે એવો એને વિચાર પણ ઉભે કે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગાદી નથી. આવું સવિકલ્પ ભેદ જ્ઞાન પણ નહીં. અનુભવ તો પછી કહે કે ક્રોધ મને, ક્રોધનો હું કરતા છું, ક્રોધ માન માયા લોભનો હું કરતા છું, એટલે ભાવકર્મની સાથે એકત્વ બુદ્ધિ કરી એનો સ્વામી થઈ ગયો, ધણી થઈ ગયો, મમતા થઈ ગઈ ભાવકર્મમાં. ત્યાંથી જરાક ખેસો ને ભેદજ્ઞાનમાં આવ્યો કે જાત જુદી છે, હો સામાન્ય એવો વિશેષ નથી, માટે પરિણામ મારા નહીં, એ મમત તો છોડવા જેવી. એમાં પછી બીજો કોણ ટાઈમ એ કરવા યોગ તો નથી, પણ જાણવા યોગ તો છે. ક્રોધ માન માયા ને લોભ કરવા યોગ તો નથી, કસાય કરવા યોગ તો નથી, પણ જાણવા યોગ છે. કેમ કે જ્ઞાની પણ વ્યવહાર નહીં જાણેલો પ્રજ્ઞાન ચોખ્ખું લખ્યો છે. એને આ ચાર પ્રકારના વ્યવહાર કયા, એમાં બુદ્ધિપૂર્વક રાગ અને અબુદ્ધિપૂર્વક રાગ એ આત્મામાં નથી, છતાં એને આત્મા મને આત્મામાં થાપે, રાગને આત્મામાં ઉથાપવો જોઈએ અને થોડીક વાર જ્ઞાનને થાપવું જોઈએ, પછી જ્ઞાનને પણ ઉથાપવું જોઈએ. શું કહ્યું? હજી તો રાગ દ્વેષ ને ક્રોધ મારના માયાના પ્રમાણ જીવમાં થાય, જો જીવમાં ન થાય તો અધિવાસમાં થાય, ભીતમાં થાય, અને કોક આકરો હોય ને, આકરો હોય તો ગમે બોલે ને, ગાંડા ને શું દારૂડિયા ને કઈ બોલવામાં ભાંગ, તો તારામાં ન થાય, તારા બાપમાં થાય, કે કોના તારામાં થાય, તું તું ભોગવત ગાડ્યું તું પડત, મરી ગયો મરી ગયો કોણ કે છે, પાછું તારામાં થાય છે, નહીં તો નિશ્ચયાબાજી થઈ જાય. વ્યવહારના પ્રબળ પક્ષ વાળા રાગની હારે એકત્ર બુદ્ધિ વાળા જીવો પોતાને તો ભેદ જ્ઞાન નો અભાવ છે, અને પોતે જેવું માને છે એવું પ્રતિપાદન કરે છે, માને એવું જ કહે ને, પોતાને ભાષે એવું કહે છે, કે રાગ આત્મામાં થાય, રાગને આત્મા કરે, દુઃખને આત્મા ભોગવે, નક્કર નિશ્ચયા બાકી થઈ જશે. જરા આગળ આવો, આગળ આવો, બધા થોડા થોડા કરો, સંકળાત થાય ને માગું. અરે નિગોધમાં સંકળાત ભોગવી છે, અનંત અનંત કાળ નિગોધમાં રહ્યો, એમાંથી આ ત્રસ પર્યાય મળી અને એમાંથી આ મનુષ્ય બહુ ભલો ભેદ જ્ઞાન કરીને અનુભવ કરે ફરી. નિગોધની વાત તો દૂર રહ્યો પણ મનુષ્ય પર્યાય પણ મળે એની સ્થિત પરમાત્મા થી. એ છે કે રાગ દ્વેષ એ પર્યાય છે અને એ પર્યાય દ્રષ્ટિ છે, પર્યાયને રાગને આત્મા તરીકે માને છે, એમ એ આત્મા નથી. હા એ બરાબર છે, વિભાવ ભાવ છે ને એ તો આત્માથી ભીન હોય મને હવે બેઠું, પણ મારામાં જ્ઞાન પ્રગટ થાય છે. પેલા હું ક્રોધને અભિન માનતો હતો, હવે આ ક્રોધ થાય છે ને મારાથી ભીન છે એમ એને જાણું છું, એને જાણું છું, સમજાણું. પેલા ક્રોધને થાપતો હતો, પછી ક્રોધને જાણનારા જ્ઞાનને થાપે છે, કે ક્રોધને જે જાણે છે ને જ્ઞાન, એ જ્ઞાન નથી અજ્ઞાન છે. ક્રોધને જાણવું એ ઉપચરિત સદભૂત વ્યવહારમાં નાખવું ઉપચાર છે, ખોટું. જ્ઞાન જાણે છે બધાનું જ્ઞાન આત્માને જાણે, અને અજ્ઞાની માને કે મને પર જણાય છે, જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું નથી, એ મંત્રની સાધના કરતો નથી ને પરને જાણું છું એમ આટકી ગયું. પરને જાણે છે એ ખોટું, ને પરને જાણનારી જ્ઞાનની પર્યાય તે જીવ છે એ પણ ખોટું, મતિ સુખનો ભેદ પણ જીવ છે ખોટું છે. એ ત્રીજો પ્રકારનો વ્યવહાર છે, એ જ્ઞાનની પરી આત્મામાં નથી. ક્રોધને જાણે છે ને એ જ્ઞાનની પરી આત્મામાં, એ આત્મા જ નથી પણ એ બહિર્ગત છે. પછી ચોથા બોલમાં તો અહીંયા સુધી કહ્યું, અનુચ્છેદ સદભૂત વ્યવહાર નિશ્ચય એ જ્ઞાનનો પર્યાય આત્માને જાણે છે, તે જ્ઞાનની પર્યાય આત્મા નથી. એ પર્યાય આત્મામાં નથી, પર્યાય પર્યાયમાં છે પણ એ પર્યાય આત્મામાં નથી, એવું ભેદ જ્ઞાન પર્યાયથી કરી અને અભેદ ઉપર દ્રષ્ટિ કરતા અનુભવ થાય. તો અહીંયા એ જ્ઞાનના ભેદ મતિ શુદ્ધાદિ એ ભેદના બે પ્રકાર પડ્યા, એક પરને જાણે ને એક સ્વને જાણે. પરને જાણે તો ઉપચાર છે, તો મૂળમાં ભૂલો એનાથી ભિન્ન જ્ઞાન પરમાત્મા અનુભવ નો પિંડ સામાન્ય સ્વભાવ તે હું છું. મને પ્રસિદ્ધ કરે પર્યાય એ હું નહીં, એમાં હું નહીં. બંને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન ની પર્યાય તો મારી છે જ નહીં. એ તો ઉપચાર મને ખોટું. પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે પોતાના જ્ઞાનમાં આત્મા ગણાય છે અને ભાષે છે મને પર ગણાય છે. એ તો એનું જ્ઞાન થઈ ગયું. માટે ત્રણેય પ્રકારની પર્યાય થાય. જ્ઞાનના ભેદનું પછી જ્ઞાનની પણ પર્યાય છે. એ સર્વ પર્યાયોને જ બધી ત્રણ પ્રકારની પર્યાય કહીએ. અજ્ઞાની જીવ એ પર્યાયોને આત્મા માને છે, પણ પર્યાય કોઈ આત્મા નથી. આત્માનું એમાં લક્ષણ નથી. એ કોઈ પર્યાયમાં આનંદપૂર્ણ નથી. કોઈ પર્યાય નિત્ય નથી. કોઈ પર્યાય પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળી નથી. એ બધી પર્યાય સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. અને એનાથી ભિન્ન પરમાત્મા એની દ્રષ્ટિ પણ ના, એને અનુભવ થાય છે આત્મા. એ પર્યાયોને જ લોક જીવ માને. લોક એટલે અજ્ઞાની પ્રાણી એને જીવ માને. જીવ નથી. દયાદાન કરુણા કોમળતાના ભાવ વ્રતના ભાવ એ જીવ નથી. સંકલ્પ વિકલ્પ જીવ નથી. કસાયની મંદતા જીવ નથી. મિથ્યાત્મના પરિણામ જીવ નથી. સમયકૃષ્ણના પરિણામ કેવ જ્ઞાનના પરિણામ તો પરમાત્મા થવાનો પાઠ છે. સમય સારી રીતે શુદ્ધાત્મા આવું શુદ્ધાત્માનું સ્વરૂપ જેના ગમમાં પણ ક્યાંક ક્યાંક છે એમાં આ ગ્રંથાર હંમેશા અલૌકિક આવ્યું છે. કોઈ પર્યાયને જીવ માનવમાં એમ કે છે. આત્માને જાણ્યા પછી એ પર્યાય મારાથી ભિન્ન છે એમ જાણે, પર્યાયને જાણજે એમ નહીં. વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન એટલે એને ભિન્ન પણ જાણજે. ભિન્ન પણ જાણે છે જ્ઞાની. તને તો જ્ઞાની થવા પહેલા કહે છે કે ભિન્ન પણ જાણજે. ભૂલતો નહીં પાછો. ટૂંકમાં આવશે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન પણ ભિન્ન પણ જાણે છે પર્યાયને. કઈ પર્યાય? રાગની પર્યાય, થોડી વિતરાગી પર્યાય, બે પર્યાય. એને ભિન્ન પણ જાણે છે. એના પ્રત્યે ઉદાસ છે જ્ઞાની. સમ્યક દર્શન પ્રત્યે ઉદાસ છે. ક્ષય ભાવ મારામાં નથી. ક્ષય ભાવ આત્મામાં નથી, પર્યાયમાં છે. ક્ષય ભાવ પર્યાયની સાથે તન્મય છે. ક્ષય ભાવ આત્મદ્રવ્યની સાથે તન્મય નથી. હવે ક્ષય ભાવ જે પર્યાયની સાથે તન્મય છે એ પણ કથનચિત છે. શું કહ્યું? એ જે ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે ભૌતિક પર્યાય એવો જ્ઞાન, એ કર્મના ક્ષયની અપેક્ષા લઈને એને મોક્ષ કહ્યો ને. તો એ જે ક્ષાયિક ભાવ થયો કેવળ પરમાત્મા ને અત્યારે છે શંકર ભગવાન બિરાજમાન, એની પર્યાયમાં ક્ષાયિક ભાવ છે. પણ એના દ્રવ્યમાં ક્ષાયિક ભાવ છે. એ ક્ષાયિક ભાવ બહિર્તત્વ છે અને અંતર્તત્વ તો પરમાત્મા તત્વ છે. હવે જે ક્ષાયિક ભાવ પર્યાયની સાથે તન્મય છે એ પણ કથનચિત છે. સર્વથા તન્મય કેમ? કે એ પર્યાય જે છે ઉત્પાદ છે, એ ઉત્પાદ ક્ષાયિક ભાવ સાથે તન્મય એક સમયભૂત છે પણ સર્વથા તન્મય નથી. જો સર્વથા તન્મય હોય તો ક્ષાયિક ભાવ પણ જે ઉત્પાદ છે એ પર્યાય દ્રવ્યમાં ડૂબી જાય છે, જાય છે દ્રવ્યમાં. તો સાથે ક્ષાયિક ભાવ પણ જવો જોઈએ. તો દ્રવ્યની શુદ્ધિ વધી જાય. દ્રવ્યમાં શુદ્ધિ ઘટે પણ નહીં અને વધે પણ નહીં. અનાદિ અનંત જેટલી શુદ્ધિ છે એટલી એટલી. માટે ક્ષાયિક ભાવ પર્યાય ની સાથે તન્મય છે ને જીવ ની સાથે તન્મય અને પર્યાય ની સાથે પણ કથન ચિત તન્મય છે. હવે એ તો એક ઊંચા મોટી વાત કરી, પણ હવે એક સાધારણ વાત કરીએ એટલે ખ્યાલ આવે કે રાગ છો પર્યાયમાં. ભગવાન આત્માને ભૂલીને અજ્ઞાની જીવને રાગ થાય છે, એકલો રાગ થાય એવો કોઈ જીવ છે નહી, અને એકલો જ્ઞાન થાય એવો કોઈ અજ્ઞાની જીવ નથી. જ્ઞાન પણ થાય ને રાગ પણ, અને એ જ્ઞાન માં રાગ પણ જણાય અને ભગવાન આત્મા પણ જણાય. હવે જે રાગ થાય છે પર્યાયમાં, ઉદય ભાવ ચાર ભાવ છે ને, ઉદય ઉત્સંગ છે, એ ઉદય ભાવ પણ પર્યાયની સાથે તન્મય છે, પણ કથનચિત છે, સર્વથા નથી. જો સર્વથા એ ઉત્પાદ, એની જે ઉપાધિ રાગ, એ સર્વથા તન્મય થાય તો ઉત્પાદ તો હમણાં અંદર જઈને ધ્રુવ થઈ જાય છે, તો એ રાગ ને પણ અંદર લઈ જાય. રાગ અંદર જતો નથી, માટે કથનથી ભિન્ન ભિન્ન છે ઉત્પાદ ની સાથે, અને ભગવાન આત્માની સાથે તો સર્વથા સર્વથા ભિન્ન, દ્રવ્ય ની સાથે પર્યાય ની સાથે કથનથી ભિન્ન ભિન્ન છે. આ એકદમ ન્યાય થી મોજું છે, દરિયામાં ઉઠે તેમાં કચરો પણ આવે મોજામાં, પણ એ મોજું જયારે સમાઈ જાય ત્યારે કચરો બહાર રહી જાય ને મોજું અંદર જાય, સમુદ્ર થઈ જાય મોજું. મોજાને ગોતવો જો નહીં મળે અંદર, એ તો દરિયો થઈ ગયો, એ તો સમુદ્ર થઈ ગયો. પણ અરે કચરો ન લઈ જાય, કચરો બહાર ફેંકી દે છે, એમ રાગ બહાર ફેંકાઈ જાય છે ને ઉત્પાદ અંદરમાં વેગ થઈને ધ્રુવ થઈ જાય, પરિણામી ભાવ થઈ જાય. ઉદય હતો ત્યાં સુધી ઉદય ભાવ કહેવાય, ઔદય ભાવ કર્મના સંબંધે, પણ અંદર પર્યાય ગઈ ત્યાં, પર્યાય ગઈ ત્યાં ધ્રુવ થઈ ગઈ પર્યાય. માટે આત્માથી સર્વથા ભિન્ન રાગ, પર્યાયથી પણ તન્મય ખરી અભિન્ન ખરી, પણ કથનથી અભિન્ન. સર્વથા અભિન્ન હોય તો રાગ એની સાથે જ આવો નહીં, અંદરમાં જતો નથી. તેથી એ પર્યાયોમાં અભેદ અભેદ રૂપ અનાદિ અનંત એક ભાવ ચેતના ધર્મને ગ્રહણ કરી ચૂકે છે. તેથી એ પર્યાયોમાં ત્રણ પ્રકારની પર્યાય બતાવી રાગની પર્યાય, જ્ઞાનની પર્યાય, ત્રણ પ્રકારના જે પરિણામ થાય છે એમાં પર્યાયોમાં અભેદ રૂપ અનાદિ અનંત એક ભાવ રૂપ પર્યાયોમાં છુપાયેલી આત્મજ્યોતિ છે, ચેતના ધર્મને ગ્રહણ કરી તેને નિશ્ચયનો વિષય કરી જીવ દ્રવ્યનું જ્ઞાન કરાયું છે. પર્યાય દ્રષ્ટિ છોડાવે છે અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે, અનુભવ કરાવવો છે. સાચો જીવને દ્રષ્ટિમાં આવ્યો નથી અનંતકાળ. વ્યવહારને જેને જીવ કહે, ખોટી વાત કહે એને સાચું લાગે, વ્યવહારને કોઈ ખોટું લાગ્યું જ નથી અત્યાર સુધી. જેથી વ્યવહારને પસંદ ખોટું લાગશે, સમજી ગયા. વ્યવહારની ના ખોટાના બે પ્રકાર, જ્ઞાનની પર્યાય પણ ખોટું બોલે છે, એક દ્રવ્ય પર્યાય વસ્તુ પર્યાયથી રહી છે અને પર્યાયથી થઈ જ કે વ્યવહાર. જ્ઞાનની પર્યાય જાણે છે સોને અને કે પરને જાણે છે, એ બે ખોટું છે. એ વ્યવહાર બે ખોટા લાગે ત્યારે સાચું નીચે આત્મા આવી જાય, અંતરમાં જઈને અનુભવ થાય, શાંતિનું વેદન થાય છે. એ જ્ઞાન કરાયું અને પર્યાય આશ્રિત ભેદ નહીં ગૌણ કર્યો. પર્યાયો છે, પર્યાય કઈ સસલાના સિંગડા છે એમ નહીં, પર્યાય દ્રવ્યમાં નથી. પર્યાયની અસ્થિ પણ મારામાં નાસ્તી છે એમ છે, પર્યાય બિલકુલ નથી એમ છે નહીં. પર્યાય પર્યાયમાં છે, પર્યાય દ્રવ્યમાં, દ્રવ્ય પર્યાય વચ્ચેના ભેદની વાત કરે છે. ગૌણ કર્યો, અભેદ દ્રષ્ટિમાં તે ભેદ નહીં દેખાતો નથી. અભેદ ઉપર જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં આ રાગ પર્યાય નો ભેદ કાંઈ દેખાતો નથી. ક્લેશનું અભેદ સામાન્ય ગણાય છે અનુભવમાં. તેથી અભેદ નહીં નું દ્રષ્ટદાન કરાવવા માટે કહ્યું કે પર્યાય નહીં છે, તે વ્યવહાર છે, અભૂતાર છે, અસત્યાર્થ છે. અનુભવ કરાવવા માટે એને અસત્યાર્થ જ કહેવી જોઈએ, અભૂતાર્થ જ કહેવી જોઈએ. કેમ કે સત્યની ભ્રાંતિ થઈ ગઈ છે, અસત્ય જીવ નથી અને જીવ માને. પર્યાય પર્યાય તરીકે સત, પણ જીવ તરીકે તે અસત છે. પર્યાયનું અસ્તિત્વ છે એની કોણ ના પડે છે? ભાઈ જીવ પણે છે કે અજીવ પણે? અજીવ પણે છે, જીવ પણે નથી. અભૂત અર્થને પ્રગટ કરે છે, એટલે જે નથી જીવ એને જીવપણે સંબોધન કરે છે. વ્યવહારને એ ખોટું છે. અવિદ્યમાન અસત્ય, અવિદ્યમાન એટલે કે આત્માનો અનુભવ કરતા એ પર્યાયો દેખાતી નથી, માટે અવિદ્યમાન છે. અને સત્ય સ્વભાવનું અવલંબન લેતા એ પર્યાય એમાં નથી, માટે પર્યાય અસત છે. અભૂતાર્થને પ્રગટ કરે છે. હવે શુદ્ધ નહીં સામે પ્રતિપક્ષ, સાચું કથન કરનારી એક નહીં, એક ખોટું કથન કરનારી બીજી નહીં. એ ખોટું કથન કેમ કહ્યું? એ સંયોગનું જ્ઞાન કરાવે છે, વ્યવહાર નહીં, સંયોગનું જ્ઞાન કરાવે છે, નિશ્ચયની સ્વભાવનું ભાન કરાવે છે. બે નહીં છે, વ્યવહાર નહીં, સંયોગનું જ્ઞાન કરાવે છે. રાગનો સંયોગ છે, મનુષ્ય પર્યાયનો સંયોગ છે, કર્મનો સંયોગ છે, છે સંયોગ. એને સાચો ન માન, સંયોગ પણ જાણે કે સંયોગ છે. એ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ તો જ્ઞાનની પર્યાય કે ભીન જ્ઞાન આનંદ પરમાત્મા શુદ્ધ નહીં. એક જ ભૂતાર્થ હોવાથી પંચાધ્યાય કરતા કહ્યું શુદ્ધ નહીં એક જ છે. શુદ્ધ નહીં ના એ ભેદ પાડે વાત એને કરી છે. બરાબર, શુદ્ધ આત્મા એક છે, એટલે એને પ્રસિદ્ધ કરનારી શુદ્ધ નહીં એક જ હોય. આત્મામાં બે પ્રકાર હોય તો બે પ્રકાર શુદ્ધ નહીં ના થઈ જાય. આત્મામાં બે પ્રકાર જ નથી, એટલે બે નહીં જ નથી, એક જ નહીં છે કે જે એકને પ્રસિદ્ધ કરે, એ નહીં છે. ખરે શુદ્ધ નહીં એક જ સાચી ભૂતાર, જેવો આત્માનો સ્વભાવ છે, મનમોક્ષથી રહી, નવ તત્વથી રહી જેવો સ્વભાવ છે એવું પ્રતિપાદન કરે છે. આત્મા શુદ્ધ કેમ છે? અનાદિ અનંત શુદ્ધ કેમ રહી ગયો? એનું કારણ દળ નારક આદિ જીવના વિશેષો અજીવ ગુણ પાપ આશ્રવ સંવર નિરા બંધ અને મોક્ષ સ્વરૂપ જે વ્યવહારિક નવ તત્વો, વ્યવહારીનો વિષય છે નવ તત્વો. નવ તત્વનું સિદ્ધાંત એ સમ્યક દર્શન, પણ વ્યવહાર સમ્યક દર્શન છે. એ નવ તત્વો તેમનાથી અત્યંત જુદો છું, માટે શુદ્ધ છું. પછી વાંચી લે આપણું તેમનાથી ટંકોત્કીર્ણ એક નાયક સ્વભાવ ભાવનું ભાવ વડે અત્યંત જુદો છું. કોનાથી જુદો? નવ તત્વથી જુદો. એમાં કેવો જ્ઞાનથી જુદો આવ્યું કે ના આવ્યું? ભોગથી જુદો છે આત્મા, ભોગથી તો જુદો, પણ સંસારી હોય તો રાગથી તો સહિત હોય ને. રાગથી સહિત માને છે ને એ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે, કોઈને પૂછવું નહીં. જે સંસારી હોય એને તો રાગ હોય, રાગ કરે સંસારી બનતા કરે, પાપના પરિણામ ના કરાય, પણ પુણ્યના પરિણામ તો કરવા જેવા ખરા નહીં. એને પ્રેમ થઈ ગયો છે શુભ ભાવનો, એટલે આત્માનો અનાદર છે એને, શુભ ભાવનો આદર અને આત્માનો અનાદર છે, સમ્યક ની સન્મુખ પણ નથી. કે શુભ ભાવ કસાયની મનતા કરે ને તો પાત્રતા થઈ ગઈ, બોલો આવું ચાલે છે? કઈક વિપરીત વાતો આવતી જ હોય, સંભાળે ને કરે ને તોય આવી જાય, સાવધાન રાખે ને કે મને કોઈ ના પકડે એવી રીતે, તોય પણ એવું હોય તો બીજી ખંડ તો પકડી લઈએ. ફેર પીડો, ફેર પીડો મોટો છે. શુભ ભાવ કરવો ને એક પાત્રતા છે, પાપના પરિણામ ના કરાય, પણ પુણ્યના પરિણામ કરવા જેવા છે. એ પુણ્યના પરિણામ કરવા જેવા છે એ મિથ્યાત્મક થઈ ગયો, એને મિથ્યાત્મનો કર્તા બની ગયો. એ કરવા જેવા તો દૂર રહો, પણ જાણવા જેવા પણ કસાયના દર્શન કરાય. પેલાના કાળમાં એમ કહેતા હતા કે એવું હરિદેવ ભગવાનના જોઈ લે કે આજે મોટું કેળું જોયું બધી બગડી ગયું. અહીંયા કે છે કે કસાય ના દર્શન કરી તો બહુ બગડી જશે, દીવ તો પછી ભગવાન ના દર્શન કરીને બિરાજમાન છે એના દર્શન કરીને, દર્શન કરવા યોગ તો આ છે, આત્મા દર્શન કરવા યોગ છે, જાણવા યોગ છે. કાં કરવાના બાને કાં જાણવાના બાને, બે દોષ છે. 146 પાનામાં છે, આપણે બધી જોયો અહીંયા છે. જો ગુરુદેવના વાણી છે, વળી કોઈ એમ પણ કહેતા હોય છે, વળી કોઈ એમ પણ કહેતા હોય છે, અજ્ઞાની જીવ પર્યાય છે તેનું જ્ઞાન કરવું જોઈએ ને, પર્યાય કરવી જોઈએ એ કાઢી નાખ, કરતા બુદ્ધિ કાઢી અને જ્ઞાતા બુદ્ધિ રહી ગઈ, એકનો એક છે. પર્યાય તો કરવી જોઈએ ને, શુભાવ કરવો જોઈએ ને, એના લીધું એના લીધું પર્યાય છે, શુભાવ છે, જાણવું તો કરું ને, એમ આત્મા જ્ઞાતા છે, જ્ઞાતા છે તો પર્યાય ને જાણે, એમાં શું દો ખોટો દો વિખ્યાતો ના. પર્યાય છે તેનું જ્ઞાન કરવું જોઈએ ને, હા ઉપચાર ને સાચો લાગ્યો, ઉપચાર ના કથન આવ્યા, રાગ ને જાણે ઉપચાર છે, સાચું લાગે, જ્ઞાન કરવું જોઈએ ને, પર્યાય જાણવી જોઈએ. અજ્ઞાની કહે છે કે પર્યાય જાણવી જોઈએ, પર્યાયને વિષય બનાવવો જોઈએ, અન્યથા એકાંત થઈ જાય, એકલા દ્રવ્યને જાણો, એકલા દ્રવ્યને જાણો, એમને પર્યાયને પણ જાણવી જોઈએ, એમ અજ્ઞાનીનું કથન છે. પર્યાય પણ વસ્તુ છે, પર્યાય પણ વસ્તુ એક સમયની છે ને, સત છે, અવસ્તુ નથી, એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને, કેટલા બોલ લીધા, જ્ઞાનીને બધી ખબર હોય, અજ્ઞાની નાટ્ય છે, કૂદે છે, એની બધી ખબર હોય. અમે નાયકા નથી ગુરુદેવ કે, પણ નાચનારીને અમે જોયા છે, એમ કહો. કાર્ય તો પર્યાયમાં થાય છે ને, પર્યાય વિના કઈ કાર્ય થાય? આમ પર્યાયનો પક્ષ કરી, લક્ષ કરી, પક્ષ કરી, પરસ્પર વ્યવહારના પક્ષો ઉપદેશ કરીને વિચાર સુકૃત કર્યા છે. જો એ શુભભાવ કરવો જોઈએ એવો અજ્ઞાની કાઢી નાખ્યો, એ અજ્ઞાની ન લીધો, હવે અજ્ઞાની બીજી રીતે પાછલા પાણીથી વિચારતોને પોસે છે, કોઈને ખબર ન પડે. વિવેક તો કરવું જોઈએ, કે જ્ઞાતા છે, જ્ઞાતા અને પર્યાય મારું નહીં, હું જ્ઞાતા અને હું જ જ્ઞેય છું, પર્યાય તારું જ્ઞેય છે, ભીલો તો ભીલ. વ્યવહારના પક્ષો ઉપદેશ કરીને મિથ્યા તો કુટ કરી રહ્યા છે. મિથ્યા તો થાય છે એમ નહીં, કુટ કરી રહ્યા છે. રાત્રે બધા સુધી બોલી ગયા, બેઠા હોય કોઈ પ્રશ્ન ના કરે, બોલે પ્રશ્ન કરે, જાણે કોઈ કરે છે છે. જે ક્યાં શાસ્ત્ર માં આવે છે પણ ક્યાં શાસ્ત્ર માં છે એ યાદ આવતું નથી. એ પોતે પ્રશ્ન કર્યો, સમજી ગયા? બસ એટલું કહ્યું અને કોઈ કઈ જવાબ આપ્યો નહીં, ને પોતે પણ કઈ બોલ્યું નહીં, મૌન રહી ગયા. એમાં બહુભાઈ જેવડી બેઠા હતા એ વખતે સોલગઢમાં, બીજે દી એ જ્ઞાનથી નીકળીને રાત મુંબઈ આવ્યા. હું તો મુંબઈ, મુંબઈ નું ઉપર આવ્યા રાત્રે. ભાઈ એક હિન્દુ વિકલ્પ ઉઠે છે, શું વિકલ્પ ઉઠે છે કે આ નવ તત્વો છે ને આત્માથી સરળતા બી નથી ને એવો ક્યાંક આવે છે પણ ક્યાં સાત્મા છે એ ખ્યાલ નથી. વિકલ્પ પૂછો છે, વિકલ્પ શાંત થાય તો સારું. શું તો આર્થિક આધારમાં ક્યાં છે બિન વંચાયું હોય નહીં, વંચાયું એવું ટેલિફોન પડ્યો. ટેલિફોન ક્યાં કરો છો કે સોનગઢ કરું છું? ગુરુદેવ કેવડાવી દઉં કે સાહેબ આર્થિક આધારમાં ક્યાં વિકલ્પ થઈ જાય. અરે આ કાન કડિયાને તમે ઓળખતા? એને તો બધા શાસ્ત્રો ખોલીને કહી ગયા છે બાપુ. એ તો આપણી પરીક્ષા કરે છે કે અત્યંત ભિન્ન કોઈને કાળજામાં ચીટ્યું છે કે નહીં. અત્યંત ભિન્ન ની વાત અપૂર્વ છે. ભિન્ન ભાષો આત્માથી નવ તો ભિન્ન છે એવો અભેદ આત્મા હું છું, એ કાળજામાં આવું એ બહુ મુશ્કેલ છે. કેમ સોનગઢ કરું છું? વિકલ્પ ગુરુદેવ ને આવે છે, વિકલ્પ ખરાબ થઈ જાય. આપણે કહી દઈએ કે આર્થિક આથામાં આ સમયસારમાં જીવ અધિકારમાં શુદ્ધ આત્માના અધિકારમાં આર્થિક આથા પૂરી થાય છે એ છેલ્લે કહ્યું, પેલે કહ્યું, છઠ્ઠીમાં કહ્યું, ઘણી જગ્યાએ કહ્યું, અહીં અગિયારમી વાગે પણ છેલ્લે કહ્યું કે આ નવ સંપત્તિ અત્યંત માટે શુદ્ધ છે. શુદ્ધ કેમ છે કે કસાયના વિભાવ ભાવ થી ભિન્ન છે માટે શુદ્ધ છે એમ નહીં, પર્યાય માત્ર થી ભિન્ન છે, કોઈ પર્યાય બાકી ન રહી. બરાબર, એ આત્મા ઉપાધિ છે. એ અહીંયા કે છે કે નવ તત્વ અભૂતાર છે આત્મામાં છે નહીં, ભૂત તત્વ આત્મામાં નથી ના. એનાથી નવ તત્વ થી સહિત માનીને અનુભવ કરે છે, વિદ્યાર્થી છે. અવતાર એ નવ તત્વ જીવ નથી, ખરેખર જીવના ભાવ પણ નથી. એક કર્મની ઉપાધિ થી જન્મેલા સાત તત્વો નવ પદાર્થ છે. અરે નવ પદાર્થ પરદ્રવ્ય છે અને પરદ્રવ્ય થી પ્રાણમુખ છે જ્ઞાન. સવિકલ્પ દશામાં પણ પ્રાણમુખ રહીએ છીએ. આત્માની સંયોગ અને નવ તત્વના ભેદ પર્યાય થી પ્રાણમુખ ત્યારે તેને સમર્પરૂપ નિર્જરા ચાલે છે. મૂળ વાત રહી ગઈ ને પાંદડા તોડો મીડા બધા. આ કરો તે કરો કરવામાં રોકાઈ ગયા. એમાં કરવામાં રોકાણા કોપળી નીકળે. કરવું હોય તો સ્વભાવ નથી પણ જાણવું સ્વભાવ છે. નવ તત્વ ને જાણવા તો જોઈએ ને, પર્યાય છે ને નવ તત્વ. એ જાણવા જેવું છે કે આત્મા જાણવા જેવો છે? અમૃતલાલભાઈ પર પોતાને જાણવા જેવો કે પોતાનો આત્મા? આત્માને જાણ્યા સિવાય કઈ વાતમાં માલ નથી. જોયું કે અગિયાર અંક ભણી જાય હજારો શાસ્ત્ર બોલે. જ્ઞાનનો ઉઘાડ જ્ઞાનના ઉઘાડથી ઉપલી ગતિમાં નહીં જાય, કસાયની મંતાથી ઉપલી ગતિમાં જાય છે. જ્ઞાનના ઉઘાડ વાળો કસાયની તીવ્રતા અંદર હોય તો નીચે વહી જાય. હા, ભરોસો કરવા જેવો પછી કસાય ઉપર આધાર છે. ગતિનો બંધ કસાયથી થાય છે. નાના ઉઘાડથી નહીં, ઓછો ઉઘાડ વધારે ઉઘાડની કઈ કિંમત નથી. ઘરનું અભિમાન કરિશ્મા તારા પરિણામમાં કસાયની તીવ્રતા અને મનતા કેટલી છે એના ઉપર આધાર છે. ઓછો ઉઘાડ હોય ને કસાયની મનતા હોય સ્વર્ગમાં ચાલ્યો જાય, અને ઉઘાડ ઘણો અને અંદરમાં ગર્ભિત કસાય ઘણો જાજલી માન હોય અંદર આમ કરી નાખો આમ કરી ઉઘાડ નીચે જતા એને રોકી નહીં શકે. ઉઘાડથી ગતિ નથી, કસાયની મંતે તીવ્રતાથી ગતિ ચાર છે. ને કસાયના અભાવથી મોક્ષ ગતિ પંચમ ગતિ થાય છે. શુદ્ધ ને એક જ ભૂતાર્થ હોવાથી આમાં પણ હોવાથી ઓમાં પણ હોવાથી શુદ્ધ ને એક જ ભૂતાર્થ એટલે જે જ્ઞાન આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને રજૂ કરે. જે જ્ઞાન આત્માનું જેવું સ્વરૂપ જીવ તત્વનું એવું જ રજૂ કરે, અન્યથા નક્કી એનું નામ શુદ્ધ ને કહેવામાં આવે છે. સત્ય કથન કરે છે. હોવાથી વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. જેવું આત્માનું સ્વરૂપ છે એવી જ વાત કરે શુદ્ધને. શુદ્ધને એમ કે છે કે આત્મા બંધ મુક્ત રહે, પર્યાય માત્રથી ભેદ છે, અનંત ગુણથી એકત્વ અને પર્યાયથી વિભક્ત શુદ્ધનીનું કથન છે. આત્મા અકર્તા છે શુદ્ધનીનું કથન છે. આત્મા અબદ્ધ છે એ શુદ્ધનીનું કથન છે. આત્મા નિત્ય છે, ધ્રુવ છે, પરિપૂર્ણ છે એ શુદ્ધનીનું કથન છે. આ વાત દ્રષ્ટાંતિ બતાવી છે. હવે
પ્રભુ દર્શાતી જયવંત પ્રભુ Yeah. ज्ञायकता ज्ञायक होने की
अपूर्व विधि बताती है,
अपूर्व विधि बताती है,
अपूर्व विधि बताती है,
अपूर्व विधि बताती है,
दर्शाती
जयवंत प्रभु निज
जिन वाणी जयवंत रहे,
जिन वाणी जयवंत रहे,
जिन वाणी जयवंत रहे,
जिन वाणी जयवंत रहे, जय हो
परम परम कृपालु श्री
सद्गुरुदेव,
परम परम कृपालु श्री कहाँ राम।